તારીખ 10/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 654 અને 655 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 405
દર્શન પાનું 358 પ્રશ્ન છે. પ્રશ્નનો સંક્ષેપ એ છે કે ઉદય ભાવના પરિણામમાં રસ આવી જાય છે, મમતા થઈ જાય છે, પોતાપણો થઈ જાય છે, સંયોગોમાં કુટુંબ પરિવારમાં પોતાપણો થાય છે, એ ન થવું જોઈએ એવા વિચાર પણ નિષ્ફળ જાય છે. શું કરવું? એક પેરેગ્રાફ આપણે ચાલ્યો છે, એમાં સંક્ષિપ્તમાં એમ કહ્યું કે ઉદય ભાવ તો ત્યારે તૂટશે કે જ્યારે જીવને પોતાને આત્મહિતની લગની લાગશે. ત્યારે તો લગ્ની છે એ લાગી લગાડી લાગતી નથી, લગાડી કોઈ લાગતી નથી. એટલે પ્રારંભ છે આ કામનો, જે શરૂઆત છે એ અકૃત્રિમ છે, કૃત્રિમ નથી. પહેલેથી જે કામની પદ્ધતિ છે એમાં ક્યાંય કૃત્રિમતા નથી, સહજતા છે. કેમ કે લગ્ન સહેજ લાગે તો લાગે, કોઈ પરાને કૃત્રિમતાથી લગ્ન કઈ લગાડી ના લાગે. એટલે જેને પોતાનું હિત વાલું છે એને લગ્ન લાગે છે. હિતમાં હિત માયનું છે અને એ અસર જ્યાં સુધી જતી નથી ત્યાં સુધી આ સમજણ છે, વિચાર છે, એ સફળ નથી થતો. એટલે કે લગ્ન લાગવી જોઈએ, લાગતી નથી. લગ્ન લાગે તો વૈરાગ્ય આવે, નિરસતા આવે ઉદયમાં. એટલે જે એકત્વ થાય છે ઢીલું પડે, પર સંયોગોમાં પોતાપણું છે એ ઢીલું પડે. પેરેગ્રાફના અંતે પણ એ વાત એમને લીધી છે કે આત્માની લગ્ન લાગવી જોઈએ, વિચારની સાથે આ બધું આવે. આ બધું આવે એટલે શું? લગ્નની સાથે પોતે સ્વરૂપને ઓળખવા સંબંધીનો જે કાંઈ ક્રમ છે એના પુરુષાર્થમાં અમલીકરણ અવલોકન એ બધું આવે તો રસ તૂટે, ઉદય ભાવનો રસ તૂટે, યથાર્થ પ્રકારે તૂટે. આગળ હવે ઉદય ભાવમાં પોતે જોડાઈ જાય છે. શું છે? ઉદય ભાવમાં પોતે જોડાઈ જાય છે પણ અંદરથી રસ તૂટી જવો જોઈએ. જોડાઈ જવાશે હજી પણ અંદરથી રસ તૂટેલો હોવો જોઈએ. તે અશુભમાંથી શુભમાં આવે છે. શું છે એ? અશુભમાંથી શુભમાં આવે છે. સ્વાધ્યાય આદિ કોઈ પણ પ્રકારે વિચારથી, શુભ ભાવથી. પણ શુભ મારું સ્વરૂપ નથી, તેનાથી પણ હું જુદો મહિમાવંત ચૈતન્ય છું અને વિભાવમાં ઉભા રહેવું તે બધું ખોટું છે. આગળ એવી રીતે વધે છે. રસ તૂટ્યા પછી પણ શુભ છે એનો નિષેધ આવે છે, પોતાના ચૈતન્ય સ્વરૂપનો મહિમા આવે છે, ઓળખે એટલે શું ઉપર લીધું ને ઓળખે પોતાના સ્વરૂપને, નાયકને ઓળખે અને ઉદય ભાવથી જુદો પડે. બીજી લીટીમાં એ વાત લીધી છે. ઇન્દોર આવતો હતો ઘણા વર્ષ પહેલાની વાત છે. બડા સરાફામાં જે જૈન મંદિર છે ને, બડા સરાફા, બડા સરાફા પોલીસ ચોકી થી પછી આગળ જતા જૈન મંદિર છે, ત્યાં હું વાંચન આપતો હતો. પણ મારું તો એમ કહેવું છે કે ભલે ત્યાં સામૂહિક સ્વાધ્યાય ન થતો હોય,
પણ
ન પડે સમજ નહીં. પણ ત્યાં જે મુમુક્ષુઓ છે આપણા, ભલે રોજ ભેગા ન થતા હોય, પણ જયારે ભેગા થાય કોઈ પ્રસંગે, કોઈ અવસરે, કોઈ ધાર્મિક દિવસે મંદિરમાં ભેગા થાય બધા, ત્યારે એમાંથી અમુક મુમુક્ષુઓની સાથે પરિચયથી પસંદગી કરી લેવી જોઈએ. કે ભાઈ આપણે તમને બધાને કોઈ, તમને કોઈ જેને કોઈને સત્સંગ પ્રિય હોય એની સાથે ઘર 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 આવ સત્સંગ. પછી સામૂહિક સત્સંગ મંદિરમાં ન થતો હોય તો વ્યક્તિગત મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચેનો સત્સંગ, એવી રીતે થોડો સત્સંગ રહેવો જરૂરી છે. એટલા પુસ્તક વાંચવાથી સમજાશે નહીં, કોઈને ન સમજાય. સત્સંગ તો બહુ જરૂરી છે અને સત્સંગ ગમે તેમ કરીને મેળવવો જોઈએ. આમ તો જેમ આપણે આપણા વ્યવહારિક જીવન માટે દેશ પરદેશ ખેડીએ છીએ, ગુજરાતી છે તો કોઈ દક્ષિણમાં ગયા છે, કોઈ બંગાળમાં ગયા છે, શું કોઈ કાંઈ ગયા છે, કોઈ ફોરેનમાં ગયા છે, શું શા માટે? કે આપણી જરૂરિયાત છે. આ સર્વોત્કૃષ્ટ જરૂરિયાતનો વિષય છે, કેમ કે એ જરૂરિયાતમાં આપણે એક ભાવ પૂરતો સાધન કરશું અને એમાં કેટલા સુખી થશું એનો કોઈ કાંઈ નિયમ નથી. આ તો અનંતકાળનો સુખી થવાનો ઉપાય છે. કુદરતી આપણે આ કુળમાં આવ્યા છીએ, મોટી વાત તો એ છે. તમારા મૂળ દિગંબર છો, આ કુળમાં આવ્યા છો એટલે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેવો જોઈએ. એટલે એકવાર સ્થળાંતર કરવું પડે તો કરવું જોઈએ. જેમ આપણે આપણો દેશ છોડીને સ્થળાંતર કર્યું પૈસા માટે, વેપાર માટે, એમ આપણા માટે જરૂર પડે તો સ્થળાંતર કરવું જોઈએ. અને મુમુક્ષુઓ જે સમજે છે એ કરે પણ છે, નથી કરતા એવું નથી. અહીંથી કલકત્તા ગયા હોય, કલકત્તાથી અહીંયા આવે છે, એવું કંઈ નથી કે નથી આવતા. 1500 માઇલ ગયા હોય પાછા નથી આવતું, એવું કંઈ નથી. સમજણ ઉપર આધાર છે અને કિંમત આવવા ઉપર આધાર છે. પણ ગમે તેમ કરીને ભાવ, આ ભાવ અનંત ભવનો નાશ કરવા માટે આવ્યો છે એવું અંદરથી પોતાને લાગવું જોઈએ કે આટલો સરસ આપણને યોગ મળ્યો છે તો હવે આ તક ચૂકવી નથી. ખાલી કુટુંબ પરિવારને પૈસા માટે જીવવું નથી, હવે આત્મા માટે જીવવું છે. અને એના માટે ગંભીરતાથી વ્યવસ્થા વિચારવી જ જોઈએ, ખૂબ ગંભીરથી એને વિચારવું જોઈએ અને એ વ્યવસ્થા કરી લેવી જોઈએ ચોક્કસ. આ તો સર્વોત્કૃષ્ટ કાર્ય છે, અને એના માટે સર્વોત્કૃષ્ટ તૈયારી હોવી જોઈએ. વિભાવમાં ઉભા રહેવું તે બધું ખોટું છે. આ રીતે અંદરથી આત્માની લગ્ન અને મહિમા આવવી જોઈએ. આત્મા પ્રાપ્ત કરવા માટે તો લગ્ન લાગવી જોઈએ, એ વગર કામ નહીં થાય. ઉપર ઉપરના વાંચન વિચારથી કે પૂજા ભક્તિથી મંદિરમાં જઈને કરી લઈએ, એનાથી કોઈ કામ નથી થવાનું. એ બધું નકામું જવાનું છે. નકામું ગયું છે અત્યાર સુધી કરેલું, અને હજી પણ ઉપર ઉપરથી કરશે, બધું નકામું જશે. તે વગર રસ તૂટે નહીં, તે વગર યથાર્થ પ્રકારે રસ તૂટે નહીં. બહારના બધા રાગ એવા હોય છે, બહારના તો બધા રાગ એવા હોય છે, કેમ કે એ તો અનાદિથી રાગને શેગો છે એટલે હોય છે. પણ ચૈતન્ય તરફનો જો પ્રેમ જાગે તો બહારનો પ્રેમ અંદરથી તૂટી જાય. વિરુદ્ધ છે, માટે પોતાના આત્માનો પ્રેમ જાગે. પ્રેમ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આકર્ષણનો વિષય છે, ત્યાંથી આકર્ષણ ઊભું થાય છે. બહારનું આકર્ષણ ક્યારે તૂટે? અંદરનું આકર્ષણ ઊભું થાય ત્યારે. બહારના આકર્ષણને આપણે આસક્તિ કહીએ છીએ. આસક્તિ શેનાથી તૂટે? કે ભક્તિથી તૂટે. સ્વરૂપની ભક્તિ, પોતાના હિતની ભક્તિ, દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષની ભક્તિ, આસક્તિને ભક્તિ તોડે. બેમાં છેલ્લો અક્ષર એક સરખો છે. ભક્તિ એટલે બહુ, ભક્તિ એક ઝૂકવાના જ પરિણામ છે ને. આસક્તિ જેમ આ બાજુ ઝૂકવાના પરિણામ છે, ભક્તિ છે આ બાજુ ઝૂકવાના પરિણામ છે. આત્માનો પ્રેમ લાગે. હા, પણ ચૈતન્ય તરફનો જો પ્રેમ જાગે તો બહારનો પ્રેમ અંદરથી અંતરથી તૂટી જાય. એક મારો આત્મા જ સર્વસ્વ છે, આત્મ વજન આપવું. સર્વસ્વ મારો આત્મા છે, આમાં કઈ દલીલને અવકાશ છે? પોતાના આત્માને, આત્મહિતને પૂરી મુખ્યતા આપવી, એમાં દલીલને શું અવકાશ છે? એમાં બીજો વિકલ્પ શું હોઈ શકે? બીજો તર્ક શું હોઈ શકે? દરેકને આ માર્ગે વળવું હોય ત્યારે પૂર્વ કર્મના બંધનો આડા આવે છે. પણ જે આડે આવે એને કોરે કરવું પડે. આડું આવે એને આપણે જે રસ્તે જવું છે એમાં રસ્તામાં મોટા પથ્થર પડ્યા હોય તો કારક કરવા પડે, તો આગળ જવાય ને એના જેવું છે. 128માં લીધું છે ને, જે આડે આવે છે એને કોરે કરવું પડે છે. કોરે કરીએ છીએ એમાં સમય જાય છે, એ સહન થતો નથી. કેમ કે જે સમય જાય છે એમાં અમારું જીવન ચાલ્યું જાય છે, મહામૂલ્ય એવું જીવન ચાલ્યું જાય છે એ પણ એમને ખટકે છે કૃપાલુદેવને. 23મા વર્ષનો પત્ર છે. શું ઉદયમાં નિરૂપાય જોડાવવું પડે છે અને એ ઉદયમાં પણ અમે રસ્તો કરીએ છીએ. કોરે કરીએ છીએ એટલે શું છે કે અમારા આત્મહિત માટેનો થોડો અવકાશ કરીએ છીએ એટલે એમને આજે આત્મહિતમાં આડું આવે ને એક કોર ખસેડીએ છીએ. કોરે કરીએ છીએ એટલે ખસેડીએ છીએ. માનો કે જેમાં બેને એમ કહ્યું કે અમારે ઇન્દોરમાં તો સત્સંગ મળતો નથી, તો સત્સંગ મળે એવો પહેલો પ્રયત્ન ત્યાં કરવો જોઈએ કે આપણા મુમુક્ષુઓ કોણ છે આ વિચારધારાના. દિગંબરોની તો બહુ મોટી વસ્તી છે ઇન્દોરની અંદર, દિગંબરોની બહુ મોટી વસ્તી છે. શું અને પણ આપણા મુમુક્ષુઓ બહુ મર્યાદિત છે. શું એટલે ગુરુદેવનો સોનગઢનો વિરોધ પણ ત્યાં બહુ છે એ જાણીએ
છીએ.
ઉજ્જૈનમાં એમ છે, પણ ઇન્દોર તો મોટું સિટી છે, ઇન્દોર મોટું સિટી છે ઉજ્જૈન કરતાં. તો ત્યાં આપણા જે મુમુક્ષુ હોય એમાંથી આપણે સિલેક્ટ કરવું પડે કે ભાઈ સત્સંગની ભાવનાવાળા, આત્મકલ્યાણની ભાવનાવાળા કોઈ જીવો છે અહીંયા, એ આપણે શોધ કરવી પડે. જેમ કંઈક વેપાર કરીએ તો માર્કેટ સર્વે કરીએ છીએ કે ભાઈ આપણી પ્રોડક્ટ છે બજારમાં મૂકવી છે, એમ થોડું ફિલ્ડ સર્વે કરવું પડે. ભાવનગરમાં અમે સાધ્ય શરૂ કર્યો ત્યારે 10-15 કુટુંબ હતા, ખાલી 10-15 કુટુંબ હતા. પછી અત્યારે 110-115 થઈ ગયા, મંદિર થઈ ગયું, સ્વાધ્યાય હોલ થઈ ગયો. એટલે તો પછી જે ડેવલપ થવાનું એ થાય, પણ આપણે કંઈ જાજાનું આમાં કામ નથી. આમાં તો એક જણ પણ જો રસવાળો મળે તો એ સત્સંગ થાય. કંઈ જાજાની જરૂર છે એવું નથી. આની એક જ વ્યક્તિ પણ યથાર્થ આત્મકલ્યાણની ભાવનાના રસવાળો મળે, આત્મભાવનાવાળો, એટલે સત્સંગ સારો ચાલે. અમે તો અહીંયા મંડળમાં આવ્યા પહેલાં તો અમે એવી રીતે 2 જણા કે 3 જણા કે 4 જણા સત્સંગ કરતા હતા, ઓછામાં ઓછા 2 જણા હતા. અમે હું ને જયંતિભાઈ, જયંતિલાલ વાલજીભાઈ, 2 જણા અમે સત્સંગ સવારના કરોડી 5 થી 7, 7-7.5, 2-2 કલાક બેસતા હતા બસ. 1.5 વર્ષ તો અમે એવી રીતે સત્સંગ કર્યા છે. પછી આત્મધર્મ મળ્યું અને સોનગઢ જતા આવતા થયા, એ સત્સંગ છૂટી ગયો. પછી પછી મારી ઓફિસે કાયમ આવતા હતા, પીઢી ઉપર આવતા હતા. બપોરે થોડો ટ્રાફિક ઓછો હોય કામકાજમાં, બપોરના ચા પાણીના ટાઈમ આવે, બપોરમાં બેસતા હતા. રસવાળા હોય તો 2 જણા ઘણા થાય. અમે ભરપૂર સત્સંગ કર્યો છે, 2 જણામાં અમે ઓછો સત્સંગ નથી કર્યો, ભરપૂર સત્સંગ કર્યો. કૃપાલુદેવનો ગ્રંથ જ વાંચતા હતા, બરાબર રચનામૃત ગ્રંથમાંથી જ સ્વાધ્યાય કરતા હતા. એટલે સમયસરનું એવું બધું કાંઈ સમજાતું નહોતું, કાંઈ ઉગાડે ઓછો હતો, મને પોતાનું ઉગાડે હતું. એટલે એવી રીતે આપણે સમય કાઢી લેવો જોઈએ અને સત્સંગની શોધ કરી લેવી જોઈએ. તેમ છતાં ન મળે તો ચોક્કસ સ્થળાંતર કરવાની યોજના વિચારવી જોઈએ કે ભાઈ આમાં કેવી રીતે આ ક્ષેત્ર છોડવું. આ ક્ષેત્ર છોડીએ તો આપણને બીજી શું પરિસ્થિતિ ઊભી થાય, છોડી શકીએ કે ન છોડી શકીએ, ત્યાં સુધીનો વિચાર કરી લેવો
જોઈએ.
હે, એટલી મુખ્યતા, ટોપ પ્રાયોરિટી ન આપો. તો કોઈ રીતે ફાયદો થાય નહીં. ટોપ લેવલનું કામ છે તો પ્રાયોરિટી વિના થાય નહીં. બહુ સહેજે સમજી શકાય એવી વાત છે. બેનશ્રી કેટલી ટોપ પ્રાયોરિટી આપે? ઘર છોડી દીધું એટલે ટોપ પ્રાયોરિટી આપે તો કામ થાય જ. સંસારના કાર્યો, પ્રસંગો અને સંયોગોને ટોપ પ્રાયોરિટી આપેલી છે, આપેલી છે. એક મારો આત્મા જ સર્વસ્વ છે, આ ટોપ પ્રાયોરિટીના શબ્દો છે. એક મારો આત્મા સર્વસ્વ છે, આ સંસારમાં અનંતકાળથી હું રખડું છું, ભમું છું, અનેક સંબંધો થયા ને છૂટ્યા, થયા ને છૂટ્યા, સંયોગના વિયોગ થઈ ગયા, હું પરિભ્રમણ કરતો રહી ગયો. કેમ કે એને મુખ્ય તમે આપી. હવે એક મારો આત્મા જ સર્વસ્વ છે એમ જો આખી પરિસ્થિતિ બદલાય, તે જ જાણવા જોવા લાયક છે, તે જ વિચારવા લાયક છે, તેનું જ ભજન કરવા યોગ્ય છે, બાકી બધું નકામું છે. અત્યાર સુધીનું બધું નકામું ગયું છે અને અત્યારે છે એ પણ નકામું જવાનું છે. બાકી બધું નકામું છે. બહારમાં જેણે વસ્તુ સ્વરૂપ બતાવ્યું તે જીનેન્દ્રદેવ હૃદયમાં રાખવા યોગ્ય છે. સર્વોત્કૃષ્ટ ઉપકાર તો જીનેન્દ્ર સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માનો છે, કેમ કે ત્યાંથી બધું ચાલ્યું છે. મૂળ તો, ધર્મનું મૂળ તો સર્વજ્ઞ છે. દેવ શાસ્ત્ર ગુરુ હૃદયમાં રાખવા યોગ્ય છે. પછી એ દેવમાંથી ગુરુ ને શાસ્ત્ર નો જન્મ થયો છે. શાસ્ત્ર નું ચિંતન કરવા યોગ્ય છે. તે સિવાય બહાર કોઈ ઉપર દ્રષ્ટિ મૂકવા જેવી નથી. બાકી બધું પર લક્ષ છોડી દેવા જેવું છે, લક્ષમાં લેવા જેવું નથી. બહાર કોઈ ઉપર દ્રષ્ટિ મૂકવા જેવી નથી એટલે કે કોઈને લક્ષમાં લેવા જેવું નથી. આપણા હિતનું લક્ષ છોડીને બીજું લક્ષ કરવા જેવું નથી. રાગ કરવા જેવો નથી. શું રાગ છે કરવા જેવો નથી. એવો અંદરથી જો સાચો નિર્ણય આવે, સાચી લગની લાગે અને સાચો વૈરાગ્ય આવે તો બહારની મહત્તા તૂટી જાય. બહારની કિંમત ખોઈ, મહત્તા ખોઈ, પછી કાંઈ વાંધો નથી. એની ક્યારેય કિંમત નહીં આવે. શું રાગ કરવા જેવો નથી? વિતરાગ માર્ગ છે ને, એટલે કોઈ રાગ પણ કરવા જેવો નથી. સર્વ પ્રકારના રાગનો અભાવ કરીને વિતરાગ સ્વરૂપી આત્મામાં વિતરાગ ભાવે રહેવા જેવું છે. એવો અંદરથી જો સાચો નિર્ણય આવે, ખરો નિર્ણય આવે, નિર્ણય આવે એમ ન લીધો, સાચો નિર્ણય આવે, ઉપર ઉપરથી આવે છે, ટકતો નથી. સાચી લગ્ન લાગે, નિર્ણય આવે, લગ્ન લાગે, આ બધા કોઓર્ડિનેશન છે, એક સાથે ઉભા થતા પરિણામો છે. અને સાચો વૈરાગ્ય આવે એટલે નિરસતા આવે ઉદય ભાવમાં, ઉદય પ્રસંગોમાં, તો બહારની મહત્તા તૂટે. બાકી જીવે બાહ્ય વૈરાગ્ય લાવી ઘણી વાર રસ તોડ્યો છે, અયથાર્થપણે. શું અયથાર્થપણે વૈરાગ્ય લાવીને રસ તોડ્યો છે, એમાં કોઈ વખત દુઃખ ગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, કોઈ વખત માન ગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, કોઈ વાર લોભ ગર્ભિત પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. એ બધા વૈરાગ્ય અયથાર્થ એટલા માટે છે કે એનો આધાર કોઈ કશાય પરિણામ છે, એનો આધાર આત્મા નથી કે આત્મકલ્યાણ નથી. એટલે તે વૈરાગ્ય બધો અયથાર્થ છે, એમાં નિરસતા આવી છે પણ તે બધો અયથાર્થ છે. પણ યથાર્થપણે તો ત્યારે તૂટે, જો એ જ વાત લીધી છે, યથાર્થપણે તો રસ ક્યારે તૂટે કે જ્યારે આત્માને લક્ષમાં, પહેલા આત્મહિતનું લક્ષ આવે, જે સ્વરૂપ ઓળખે ત્યારે આત્માનું લક્ષ થાય. આત્મા એટલો મહિમાવંત છે અથવા એવો સમૃદ્ધ પદાર્થ છે કે પછી આત્માને ઓળખ્યા પછી જગતના કોઈ પદાર્થની કિંમત રહેતી નથી, બધાની કિંમત છૂટી જાય છે. નાયકને ઓળખે તો વાસ્તવિક રીતે રસ તૂટે, પછી તો આત્મરસ જ ઉત્પન્ન થવાનો છે. એ આત્મરસની સદભાવમાં, આત્મરસના સદભાવમાં પુદ્ગલ રસનો અભાવ છે, અને ભૌતિક રસના સદભાવમાં આત્મરસનો અભાવ છે. ઉદય તને કહેતો નથી કે તું પરિણામમાં જોડાઈ જા. શું ભાણામાં આવેલી ચીજ એમ નથી કહેતી કે તું મારા ઉપર આસક્તિ કર. એમ કોઈ ઉદય સામે આવે છે એ કઈ તને કહેતો નથી કે તું મારામાં રસ લે, તું જોડાઈ જા. એને ખબર નથી કાંઈ, પરમાણુને કાંઈ ખબર નથી. ઉદય તને કહેતો નથી કે તું પરમાણુમાં જોડાઈ જા, પોતે જોડાય છે. આમાં એક ભેદ છે કે જે જળ ઉદય, જળ પરમાણુનો ઉદય છે એ તો કહેતો નથી, પણ કેટલાક સચેત ઉદય હોય છે એમ કે તું જોડા મારામાં, બીજા જીવન સાથે એ જીવન કે મારામાં રસ લ્યો, તમે મારામાં રસ લ્યો, એવું બને છે. અને એમાં પ્રેશર આવે છે, એમાં પ્રેશર આવે છે. પણ કોઈ જગ્યાએ પરાણે પ્રીત થતી નથી. જ્યાં પોતાને પોતાનું આત્મકલ્યાણ વાલું થયું ત્યાં પછી એને બીજે ક્યાંય રસ આવતો નથી. એટલે કોઈ પ્રેશર આવે તો પણ પરાણે કેવી રીતે થવાનું હતું, થશે નહીં. અને જે વાત છે ને એ જોડાવું છે તો રસથી જોડાવાની વાત છે. રસ નહીં આવે તો પ્રયોજન તો રસ નહીં આવે એટલું જ છે, બીજું કાંઈ નથી. જેમ બહારનો વૈરાગ્ય નકામો છે એમ વગર રસે જોડાવું એ કાંઈ કામનું નથી, તો નકામું છે. ભલે જોડાવવું પડે તો વગર રસે જોડાવવામાં કાંઈ નુકસાન થવાનું નથી. જેટલો રસ આવે એટલું નુકસાન એ તો છે. બહારનું કોઈ કહેતું નથી કે તું મને સાંભળ, એ શબ્દો નથી કહેતા કે તું મને સાંભળ. પરમાણુ કહેતા નથી કે તું મને જુઓ, તું મારો વિચાર કર, એમ કોઈ કહેતું નથી. પણ પોતે જ પોતાના રાગથી તેમાં જોડાય છે. પ્રશ્ન કરનારને કહે છે, પ્રશ્ન કરનાર કહે છે ને હું જોડાઈ જાઉં છું, તો કે તું તારા રાગથી જોડાશે. તું જોડાઈ જાય છે એમાં સામાનો કોઈ વાંક નથી, અને એ વાત પણ પ્રમાણિકપણે સ્વીકારવી જોઈએ કે પોતે પોતાના રાગ ને રસથી જોડાય છે, કોઈના કારણે કોઈ જોડાતું નથી. એટલે બીજા ઉપર કઈ આરોપ મૂકવાનો કે બીજાના દોષે પોતાને દોષ થાય છે એમ કદી વિચારવા જેવું નથી. એ તો પછી વિપરીત થઈ ગયું ને, પોતાનો દોષ છે નાખે બીજા માથે તો વિપરીત થઈ ગયું. રાગમાં નિરસતા લાગે તો તેનો રસ તૂટી જાય, પણ માત્ર લુખા વિચાર કરવાથી રસ ન તૂટે. ખાલી વિચાર ઉપર ઉપરથી કરે તો એનાથી કંઈ રસ નથી તૂટતો. એ બહુ ઉદાસર પ્રશ્ન ચાલ્યો છે, ઉત્તર પણ બહુ સરસ આવ્યો છે. એવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એક સમસ્યા એને થાય છે. એ સમસ્યાનું બહુ સુંદર સમાધાન આપ્યું છે. આમ તો જીવનો એવો સ્વભાવ છે કે એને જેટલો લાભ દેખાય એના પ્રમાણમાં એને રસ, પુરુષાર્થ, તીવ્રતા આવ્યા વિના મોટું નુકસાન હોય ત્યાં પણ બચવાનું જોર આવે, મોટો લાભ હોય એ લેવાનું જોર આવ્યા વિના. અહીંયા કેટલો મોટો લાભ છે એટલું જો સત્સંગમાં સમજાય તો પછી ઓટોમેટિક છે, કૃત્રિમતા નહીં કરવી પડે, પછી આપોઆપ એ પરિણામ ઉત્પન્ન થઈ જવાનું. હું તો બરાબર સ્વલક્ષી યથાર્થ સમજ આવે એ સત્સંગ પ્રસંગ છે, એના માટે આ સત્સંગ પ્રસંગ છે, પછી તો આપોઆપ કામ થાય છે. છસો 655 લઈ લઈએ, સારો છે. વચનામૃતના વચનોમાંથી પ્રશ્ન ઉઠાવ્યો છે કે આપના વચનામૃતમાં આવે છે કે જીવન આત્મામય બનાવી દેવું જોઈએ, તો તે કઈ રીતે બનાવવું? વચનામૃતમાં એ વાત છે, જીવન તો આત્મામય બનાવી દેવું જોઈએ. જેમ જીવન સંયોગમય બની ગયું છે, કેવું બની ગયું છે? સંયોગમય બની ગયું છે. આમ કરવું, આમ ફેરફાર કરવો, આમ કરવું, કરવું અત્યારે આમ કરવું, ભવિષ્યમાં આમ કરવું, પરિણામો સંયોગમય ચાલે છે. સંયોગના આધારે જે જીવન છે એના બદલે આત્મામય જીવન બનાવી દેવું જોઈએ. સમાધાન કે હા, જીવન આત્મામય જ બનાવી દેવું જોઈએ. આમ તો બધું નીકળ્યું છે પોતાના અનુભવમાંથી, પોતે ઘર છોડ્યું પછી જોયું કે હવે સત્સંગ પણ મળ્યો, હવે આત્મકાર્યમાં લાગી જાવ, એટલે એક ધારા લાગી ગયા. બારમાં ઉદય તો એમને પણ આવે, એ તો બધા ઉપર છેલ્લા પરિણામોથી બહારના કાર્યો થાય છે. સામાન્ય રીતે બહેનોનું તો ઘરના કાર્યો હોય છે, રસોઈ બનાવી, કપડાં ધોવા, વાસણ. એ જમાનામાં તો બધું હતું, ઘરકામ માથે જ કરવાનું હતું. ઘરની સાફસફાઈ છે, દિવારી કાઢવી, વાસણ ઉટકવા, કપડાં ધોવા, રસોઈ બનાવવી, અનાજ સાફ કરવું, બધા ઘરના ડોમેસ્ટિક બધું કામ લાઈફ હોય છે, એ તો બધા ઉપર છેલ્લા ઉપયોગથી ચાલે, યંત્રવત. અંદરમાં બીજું પરિણામ ચાલે અને ચાલી શકે છે, વસ્તુ ચાલતું જ હોય છે. કેમ કામ કરતા કરતા બધા કામમાં જોડાય છે એવું નથી, 56 જાતના વિચારો બીજા આવતા જ હોય છે. જેનો રસ ને રુચિ હોય એ વિચારો ચાલ્યા વગર રહે નહીં, ભલે ગમે એવા કામ ગમે એ કામ ન કરતા હોય. હાલતા ચાલતા ખાતા પીતા બીજા વિચારો આવે જ છે, તો હાલવું ચેલવું ખાવું પીવું એવું દઈએ છે, એવું દઈ વખતે બીજા વિચારો આવે છે. એમ જેને આત્માનો રસ હોય એને અંદરનું જીવન આત્મામય થઈ જાય છે. આ જીવન આત્મામય જ બનાવી દેવું જોઈએ. આ જીવન બધું રાગમય અને વિકલ્પમય છે, વિકલ્પની એટલી ભૂતાવળ ઉઠે છે અંદરથી, અને એક પછી એક રાગ અને વિકલ્પ અંદર કઈ ખાણ માંથી નીકળે છે, ખૂટતા નથી. પોતાના પરિણામને જુએ તો વિકલ્પોની પરંપરા ચાલે છે કે નથી ચાલે? અજ્ઞાનની ખાણ માંથી બધા નીકળે છે. આ જીવન બધું રાગમય અને વિકલ્પમય છે, તેને બદલે આત્મામય બનાવી દેવું જોઈએ. બસ હું આત્મા છું આમ સીધું જ લેવું છે, હું તો આત્મા છું, આ શરીર તે હું. જે રીતે લોકો મને ઓળખે છે, ઓળખીને મારી સાથે જે રીતે વ્યવહાર કરે છે, એવું મારું સ્વરૂપ ખરેખર નથી. હું એક આત્મા છું. જગતનો વ્યવહાર ભલે જગતની રીતે ચાલે એમાં કાંઈ વાંધો નથી, પણ અંદરમાં પોતે ચેતી જાય છે કે હું તો આત્મા છું, હું આ શરીર કે જે વ્યવહાર કરે છે એવો હું નથી. હું ચૈતન્યની મૂર્તિ છું, ચૈતન્યનું સ્વરૂપ તેજ હું છું. એમ જીવન આત્મામય બનાવી દેવું પરિણમન. જીવન એટલે પરિણમન, પરિણમન એટલે જીવન, પરિણમન એ જ જીવન છે. પગલે પગલે આત્મા જ યાદ આવે એવું આત્મામય જીવન બનાવું, ડગલે ને પગલે આત્મા જ યાદ આવે, અથવા આત્મા જ લક્ષમાં રહે, બીજું કઈ લક્ષમાં ન રહે, લક્ષ ફરી જાય. આત્મકલ્યાણ કે જો વિકલ્પ આયેંગે વો તો આગે જાકે વિકલ્પ કા નાશ કર દેંગે. સંસાર કે વિકલ્પ હૈ ઉસમેં અપના રસ હોના નહીં ચાહીએ, વહાં નિરસતા હો જાની ચાહીએ. આત્મકલ્યાણ કે વિકલ્પ હૈ વો તો આગે જાકે શાંત હો જાયેંગે, ઉસકી ચિંતા કરને કી જરૂરત નહીં. હું લખું છું ને, પરને આશ્રિત વિચાર આવે તે બધા વિચાર નિરર્થક છે. સંસાર કે પરાશ્રિત વિચાર આવે તે બધા નિરર્થક છે. નિરર્થક છે એટલે શું છે? એથી આત્માને કોઈ લાભ નથી, કોઈ સુખ નથી, લાભ નથી, તો એની સાર્થકતા કોઈ રહેતી નથી. એ વિકલ્પ વિચાર બધા નિરર્થક છે, કાંઈ સારભૂત નથી, એમાં કાંઈ સાર નથી. હું તો એક આત્મા છું એમ પહેલા ભાવના કરે અને પ્રયત્ન, હું આત્મા છું. પાયામાં હું શરીર છું એ આવ્યું એટલે ગડબડ, હું આત્મા છું બસ. હા ભાવના કર સકતા આત્મકલ્યાણ કે ભાવના, ભાવના મેં તો પરિભ્રમણ કે ચિંતા આઈ, ક્યું કે ભાવના ક્યાં ઓર ભાવના સફલ નહીં હો રહી હૈ, જો કામ કરના હૈ વો સફલ નહીં હોવે તો ક્યાં હોયગા, અકુલતા બન કે નહીં હોગી, વહી વેદના. આત્મકલ્યાણ કી ભાવના વાલા હી વેદના મેં આતા હૈ, જો વેદના મેં નહીં આતા હૈ એ સિદ્ધ કરતા હૈ કે આત્મકલ્યાણ કી ભાવના ઉસકો નહીં હૈ, એસી બાત હૈ. યા તો વો અપની મનમાની પદ્ધતિ સે આત્મકલ્યાણ કરના ચાહતે હૈ, યે ભી હોને વાલા નહીં હૈ. પ્રશ્ન થયો હતો પરિભ્રમણની વેદનાને શા માટે એટલું વજન આપવું, બીજા પણ સાધન તો કયા છે, એ પ્રશ્ન થયો હતો ને. તો બીજા જે સાધન છે એ જુદી જુદી ભૂમિકાએ લાગવું પડે છે. સાધન છે પણ એના પગથિયા છે, સ્વરૂપ નિશ્ચય પણ સાધન છે, અવલોકન પણ સાધન છે, પોતાનું લક્ષ પણ સાધન છે, વિજ્ઞાન પણ સાધન છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પણ સાધન છે, પણ બધા સાધનની જુદી જુદી સ્ટેજ છે. તો પહેલા સ્ટેજમાં તો પહેલા સ્ટેજમાં ન આવે ત્યાં સુધી એ જ વિષય પર કોન્સન્ટ્રેટ થવું પડે. જ્યાં હજી એન્ટ્રન્સ ન મળે તો આગળનું ક્યાં કાંઈ થવાનું હતું, બીજા સાધન તો થવાના જ નથી, કરવા જાય તો નહીં થાય, અથવા કરે છે લોકો તો નિષ્ફળ જાય છે, એમ વાત છે. હું તો એક આત્મા છું એમ પહેલા ભાવના કરે અને પ્રયત્ન કરે, કેમ કે એકદમ સહજ થવું મુશ્કેલ પડે, ભાવનામાં આવે. પણ આત્મામય જીવન જો થઈ જાય તો બધું છૂટી જાય, પરની એકત્વ બુદ્ધિ તૂટી જાય, આત્મામય પણ આવે તો બીજું બધું તો છૂટી જવાનું છે, આપોઆપ જ છૂટી જવાનું છે. ભાવના એક ભીગી હુઈ ચીજ પરિણામ હૈ, ભીગે હુએ પરિણામ હૈ, કેવલ વિચાર હૈ એસી બાત નહીં હૈ. આત્મામય જીવન જો થઈ જાય તો બધું છૂટી જાય, પરની એકત્વ બુદ્ધિ તૂટી જાય, અંતરદ્રષ્ટિ કરે કે હું આત્મા છું, આ બધું બહાર દેખાય છે તે હું નથી, હું તો અંતરમાં કોઈ જુદું જ ચૈતન્ય દ્રવ છું, એમ દ્રષ્ટિ ફરી જાય. આ તો છેક અનુભવ દશા સુધીની વાત આવી ગઈ, એક તો બુદ્ધિ બધું છૂટી જાય છે. પોતે બહારની કલ્પનાથી માની લીધું છે કે આ શરીર તે હું, ઘર કુટુંબ આદિ બધું હું અથવા મારું, એમ પોતે માન્યું છે. શેનેથી માન્યું છે? માત્ર કલ્પનાથી, કોઈનું કોઈ છે. હું તો ચૈતન્ય આત્મા છું એમ આત્મામય જીવન બનાવી દેવો, કોઈનું કોઈ નથી એની ખાતરી તો જરાક એકબીજાને વાંકવું પડે તો સમજાઈ જાય એવું છે, નથી સમજાઈ જાય કોણ કેટલું સગું છે એ તો સમજાઈ જાય તમારે સમજાય, અને એ તો કોઈને વિના વગર રહેતું નથી, કેમ કે પ્રકૃતિ પોતે મેળ ન ખાય એવી ચીજ છે કોઈની સાથે, બધાની પ્રકૃતિ જુદી જુદી, એનો કઈ મેળ ખાય પર્યાય બુદ્ધિ છે ને, એટલે બધા જ સંસારી જીવોને અહેમ ભાવ હોય છે, બધા સંસારી જીવોને અહમ ભાવ હોય છે, એ અહમ ભાવનો કોઈને પારો જાદો ચડેલો હોય છે, કોઈને ઓછો ચડેલો, પણ બધા એમાં હોય છે, અને જરાક ગડબડ થાય એના અહમને ઠેસ પહોંચીએ ખરાશ, કેટલા સગા છે ખબર.
Thank you. Huh?